got another reply.
चातुर्मास प्रवर्षण पर्वत ऊपर गुफानी अंदर प्रभुए लक्ष्मण जी नी साथे अनेक सत्संग अने प्रकृति ना दर्शन नी साथे पसार कर्यो। भगवान एक दिवस निराते बैठेला था, लक्ष्मण ने कहे लक्ष्मण जो जो हवे तो आ शरद वर्षा ऋतु जवा आवी अने गत निर्मल ऋतु आई से हवे तो निर्मल चोखु आकाश थाय एवी ऋतु शरद ऋतु आवी छे। जो लक्ष्मण के जे केटलो सुंदर देखाय छे, चारे बाजू बधु हरियाळू हरियाळू छे, आकाश पण ओछा थता जाय छे, वादळ खसता जाय छे, पाक तैयार थयेला छे शरद ऋतुना। ફૂલે કાશ રેલમાં જાઓ ને તો રેલવેની બે બાજુએ ઊંચા ઊંચા ઘાસ હોય છે, પછી એની પર સફેદ ફૂલ થતા હોય, એ સફેદ ફૂલ કાશ અને આપણે બીજા એમાં કહીએ તો પેલું ઘાબા જરી, એને ઘાબા જરી કે તો એ કાશ એક આમ ખૂબ જ ફાલ્યો હોય વરસાદ જાય ને શરદ ઋતુમાં અને એ ઉપર સફેદ ફૂલ આવી જાય આટલા લાંબા મોટા, જાણે કે વર્ષા ઋતુનું ઘડપણ આવી ગયું હોય ને, ધોળા ધોળા ફૂલું કે માથે ધોળા વાર થાય એટલે એને ઘડપણ ઘડપણની નિશાની કે એમ તુલસીદાસજીએ પણ વર્ષા ઋતુનું ઘડપણ બતાવી દીધું એ ઘા બાજરિયાના સીધા જે સળિયો હોય ને એ સળા ઉપર આવી રીતે સફેદ આમ ફૂલ ખીલ્યા હોય, લગભગ 1.5-2 ફૂટ લાંબા હોય, જાણે વર્ષા ઋતુ ઘરડી થઈ હોય અને જવાના દાડા એના આવી ગયા છે, અને તે વખતે ઉદિત અગસ્ત્ય અગસ્ત્ય ઋષિ દક્ષિણ દિશામાં એ તારો છે, તમારે જોવો હોય તો રાત્રે 8-10 વાગ્યાની આસપાસ અહીંયા હરણું હશે અને હરણાની બાજુમાં એનો વ્યાજનો ચમકતો તારો હશે અને બરાબર એની સીધમાં દક્ષિણે આટલે જ ઊંચે હશે આમ એ અગસ્ત્યનો તારો, એ પણ વ્યાજના તારા જેટલો જ ચમકતો હોય છે, એટલે એ વ્યાજનો તારો ઉગે દક્ષિણમાં એટલે વરસાદ જાય, જીમી કેમ વરસાદ જાય કે અગસ્ત્ય ઋષિ તો આખો સમુદ્ર પી ગયા હતા એટલે અગસ્ત્ય ઋષિ આવે એની સાથે વરસાદના વાદળા બધાય પી જાય। ઉદિત અગસ્ત્ય અગસ્ત્યનો ઉદય થાય એ ક્યારે થાય, લગભગ આસો મહિનો બેસવાનો હોય ત્યારે દક્ષિણમાં બહુ આછો આછો નીચે દેખાય અને એ ઉગે સવારમાં જ, એટલે જો હવે સમજવાનું કે વરસાદ ગયો। ઉદિત અગસ્ત્ય પંથ જલ સોસા જીમી
જીમી લોભી સોસઈ સંતોષા,
લોભ હોય ને બહુ લોભી માણસ હોય એને સંતોષ ના હોય અને લોભ સંતોષ ને આખો ને આખો પી જાય ગળી જાય, કોઈ દિવસ લોભી ને સંતોષ કે શાંતિ હોય નહીં, એમ ભગવાન અગસ્ત્ય ઋષિ પણ એ લોભને પી ગયા સંતોષને માટે। ગમે એટલો વરસાદ પડે ખૂબ આનંદ થાય ખૂબ આનંદ થાય, પણ જ્યાં સુધી વરસાદના પાણી ઠરે નહીં ત્યાં સુધી વાપરવા લાયક થાય નહીં, નદી માટોળું જ હોય ને, અને નદીઓમાં પણ માટી સાથે જ્યારે પાણી વહેતું હોય ત્યારે આપણા શાસ્ત્રો સ્નાન કરવાની ના પાડે છે, કેમ એ નદીઓને રજસ્વલા કહી છે, પાણી ચોમાસાના પાણીમાં સ્નાન કરવા નહીં, આમે બધું અંદર માટી ને ઘણું બધું કાંપ વહેતું હોય સ્નાન ના થાય, એટલે આપણા શાસ્ત્રકારો એને રજસ્વલા કહી દીધી, ચોમાસાની અંદર નદીમાં સ્નાન કરાય નહીં જયારે આવું પાણી માટી વાળું રહેતું હોય એટલે. પણ શરદ ઋતુ આવે એટલે પાણી બધા ઠરી જાય, પીવાલાયક વાપરવાલાયક થાય. અને એ રીતે અહીંયા તુલસીદાસજી કહે છે, સરિતા અસર નિર્મલ જલ, બધું પાણી ઠરીને સ્વચ્છ આનામ લીલા કલરનું આકાશનો અંદર પડછાયો પડે ને, એટલે ભૂરા ને લીલા કલરનું આમ રંગનું જળ દેખાય. જાણે કે સંતનું હૃદય ઠરે આ સંસારમાં ત્યારે અંદરનો જે કાંપરૂપી મોહ ને માયા ને લોભ હોય ને એ ઠરી જાય, અને એનું હૃદય શરદ ઋતુના સરોવરના જેવું જળ જેવું નિર્મળ અને સ્વચ્છ બની જાય. આમ રસ રસ થઈ ગયેલી જે સરિતાઓ હતી એ સરિતાઓ પણ હવે ધીરે 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 આમ એની મર્યાદામાં આવવા બેઠી. સર સરિતાઓ અને સર એટલે સરોવર અને બધા જ પાણી ધીરે 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 આમ રસમય અને એના એની મર્યાદામાં આવીને બેસી ગયા. જ્ઞાની એની પાસે જ્ઞાન હોય પણ પછી જેની અધ્યાસ આસક્તિ જેને કહેવાય એનો ત્યાગ કરે. આત્મજ્ઞાન થયું, સુરતનું નુરતનું જ્ઞાન થયું એટલે શબ્દ છૂટી જાય. શરત નરતમાં આવ્યા ઘેર, આવ્યા ઘેર એટલે પોતાના સ્વસ્વરૂપમાં આવ્યા, એટલે જે નરતરૂપી આત્માને ઓળખ્યા પછીથી મમતા ત્યાગ કરહી જેની જ્ઞાની. જ્ઞાની પુરુષ આ દેહાધ્યાસ પણ છોડી દે, વ્યવહારની અંદરની પોતાની આસક્તિ પણ છોડી દે અને પોતપોતાની જે સંપત્તિ કે જે કંઈ છે, કે આ દેહ છે ક્ષણભંગુર છે, આજે કે સંપત્તિ છે એ નાશવંત છે ક્ષણિક છે. આમ જ્ઞાન સમજણ પૂર્વક હું અંદર ચેતના સ્વરૂપ આત્મા એ જ પરબ્રહ્મ છું. સુરત ચેલો શબ્દ સદગુરુ તે ચેલાની રામ રખ, એટલે શબ્દ વડે સુરત, સુરત વડે શબ્દને ઓળખીને શબ્દથી નુરત પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચી જાય એનું નામ જ્ઞાન. અને ત્યાર પછી અધ્યાસ અજ્ઞાન છોડી દે એટલે મમતા ત્યાગ કરહી જીમી જ્ઞાન. જ્ઞાની પુરુષ મમતાનો ત્યાગ કરે એમ જે વધારાનું પાણી છે નદીઓ અને સરોવરો એને છોડી દે, સૂકી જાય, જમીનમાં ઉતરી જાય. રસ રસ જે કહ્યું સુખ ધીરે ધીરે પાણી સુખાઈ જાય. શરદ ઋતુ આવી એટલે ખંજન પક્ષીઓ આવ્યા, જેમ નળ સરોવરમાં શિયાળો આવે એટલે પેલી બાજુના ઘણા બધા પક્ષીઓ વિન્ટર બર્ડ બધા આવે અને ઉનાળો થાય એટલે પછી પાછા જતા રહે. ખંજન પક્ષીઓ આવવા લાગ્યા, સ્વચ્છ સરોવર ભરાયેલા હોય પાણી ખૂબ, આવીને પાછા નિરાતે આનંદ કરે. જેમ સમય આવે ઘણા બધા કર્મ સત્કર્મ કર્યા હોય પણ સમય પાકે એટલે એ સત્કર્મના ફળ પ્રાપ્ત થાય, એકદમ જલ્દી ના મળે. કોઈ પણ સત્કર્મ કર્યું હોય એ સત્કર્મ પ્રાપ્ત થાય સમય. કોઈ વૃક્ષ વાવ્યું હોય ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ઘડા ઋતુ આએ ફલ હોય. ધીરજ રાખવી પડે અને એ ધૈર્યને માટે અહીંયા આગળ તુલસીદાસ ભગવાન લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણ પાઈ સમય જેમ સુકૃત સુહાય, સમય પાકે ત્યારે જ સદકર્મનો ઉદય રૂપ સાત્વિકતા શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. વૃક્ષ ઉપર ફૂલ આવે ફળ આવે અને ફળ પાકે ને ત્યારે જ એમાંથી નીચે આપોઆપ પડે, પણ એ સમય પાકે ત્યારે. એમ સત્કર્મ પણ એની સમયની પરિપક્વતાએ એ આપણને પ્રાપ્ત થાય તો જ એ મીઠા લાગે, નહીંતર વહેલા તોડવા જઈએ કોઈ ફળ ખાટું તૂરું મોરું લાગે કડુચું લાગે પણ પાકેલું ફળ એની મેતે પડે ને પછી ખાઈએ તો એમાં મીઠું લાગે. એમ અહીંયા ગાડી કહ્યું કે પાઈ સમય જેમી સુકૃત સુહાય, સમય પાકે ને ત્યારે જ સત્કર્મો શોભે છે. ધરતી ઉપર જમીન ઉપર પણ વરસાદ ખૂબ પડે એટલે જ્યાં ત્યાં કીચડ થયો હોય, કાંપ ઠર્યો હોય, પણ શરદ ઋતુ આવે, પાણી ચૂસાઈ જાય, કાંપ ઠરી જાય, સુકાઈ જાય અને ફરી પાછું બધું જ આમ ચાલવા જેવા રસ્તા સાફ થઈ જાય. જાણે નીતિજ્ઞ નીતિવાન જે નૈતિક રાજા હોય અને એ રાજાની બધી જ એનું શાસન સૌને ગમે કે નહીં રાજા બહુ સારો છે એમ. શરદ ઋતુની અંદર બધું જ વ્યવસ્થિત થઈ જાય, લીલું હોય, જમીન પણ આમ બંધાઈ ગયેલી હોય, ધૂર ના ઉડે, કચરો ના હોય, એટલે એમ કે સારા રાજના રાજશાસનની અંદર નીતિપૂર્વક ઘણી સરસ રાજા પણ શોભે એમ આ ધરતીનું શાસન શોભી રહ્યું હતું. પાણી બધા વહી જાય, ઉતરી જાય, એટલે નાના નાના ખાબોચિયા પાછા સુકાવા માંડે. રસ્તાની આજુબાજુ નાના નાના ખાબોચિયા હોય, વરસાદ જાય એટલે ધીરે 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 શોષાઈ જાય, સુકાઈ જાય, એટલે પાણી ઓછું થવા માટે એટલે અંદરની જે નાની નાની માછલીઓ હોય ને તફડે. સો માછલીઓ કહ્યું બિકલ ભાઈ, વ્યાકુળ થાય, પાણી ખૂટે ને રહેવા માટેનું ના મળે. એટલે જેમ અબુધ કુટુંબ, કુટુંબની અંદર કોઈ પુરુષાર્થી ન હોય, ઉદ્યમી ન હોય, ભણ્યું ન હોય અને કુટુંબ પછી ગરીબાઈની અંદર ભૂખે જ મરે, તો એવા અબુધ પરિવાર કુટુંબની અંદર ધન વગર જેમ માણસ દુઃખી થાય એમ પાણી ઓછું થતાની સાથે માછલા પણ દુઃખી થતા. લક્ષ્મણ જુઓ જુઓ કે છે શરદ ઋતુ આવીને આકાશની અંદરથી વાદળા બધા દૂર થયા, હટી ગયા, વાદળ તૂટી ગયા, આકાશ ચોખ્ખું કેટલું સરસ દેખાય છે. જાણે ભગવાનનો ભક્ત હરિજન, ભગવાનનો હરિનો જન, એ જાણે કે બધી આશાઓ છોડી દઈ અને શુદ્ધ મનથી શુદ્ધ હૃદયથી પોતાના જીવનની અંદર પ્રસન્ન રહેતો હોય. અને ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા પાછો જતો વરસાદ, ક્યાંક પડી જાય વેલા તોડ વરસાદ, એટલે ક્યાંક ક્યાંક એવા ઝાપટા પડતો વરસાદ પૂર્ણાહુતિ કરતો વિદાય લેતો હોય, અને ક્યાંક એ ઝાપટું પડે ને ક્યાંક પાણી પલળે એટલે પાછું સારું લાગે એમ. કોઈ એક માણસ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, કોઈ એક જ પ્રાપ્ત કરી શકે એમ અહીંયા આગળ ભગવાન કહે છે. લક્ષ્મણ એ શરદ ઋતુનું ઝાપટું ક્યાંક પડે કેવી રીતે? કોઈ એક માણસ મારી ભક્તિ પ્રેમથી પ્રાપ્ત કરી શકે એમ. આ તુલસીદાસજીની પ્રકૃતિનું જે નિરૂપણ છે, ઘણા બધા સાહિત્યમાં પ્રકૃતિનું સ્વરૂપ એનું વર્ણન ઉન્માદક હશે. ક્યાંક એની અંદરથી વૃત્તિઓ ઉત્તેજિત થાય, પણ અહીંયા માનસની અંદર તુલસીદાસજીએ ભગવાનના શ્રીમુખથી પ્રકૃતિ નિરૂપણ કરાવ્યું સૌમ્ય અને સાત્વિક. જ્યારે પેલું રજસ હોય, ઉત્તેજક હોય, એને બદલે દરેકની અંદર સદગુણ, બી પોઝિટિવ કહે છે ને, હંમેશા કંઈક સારું જોવાની અને વાસ્તવિકતા જોવાની દ્રષ્ટિ રાખો એમ ભગવાન આ પ્રકૃતિ નિરૂપણમાં લક્ષ્મણજીને બતાવે છે કે લક્ષ્મણ જે કંઈ પ્રકૃતિમાં સારું છે એને જોવાની દ્રષ્ટિ કેળો. જો વરસાદ ગયો, પાણી ધરતી ચોખ્ખી થઈ ગઈ, આકાશ નિર્મળ થયું, જાણે સજ્જન ને ભક્તિ મળે ને કોઈક એક ભક્તિ, કોઈ એક જ ભક્તિ મારી બધાને ના મળી શકે, આખો એનો ભાવ સાત્વિક આધ્યાત્મિક દ્રષ્ટિ, પેલી ભૌતિક કે લૌકિક દ્રષ્ટિ છે પ્રકૃતિને નિરૂપણ કરવા માને. અહીંયા તુલસીદાસજી ભગવાનની સાથે, લક્ષ્મણજીની સાથે બેસેલા ભગવાન આધ્યાત્મિકતાનો અહીંયા આગળ દર્શન કરાયું છે. ચતુર્માસ પૂરો થયો, બધા વરસાદને કારણે, પહેલા તો આટલા પુલ કે રસ્તા નહોતા, એટલે વરસાદ ઋતુ આવે ચોમાસું એટલે બધા જ્યાં હોય ત્યાં નગરની અંદર સ્થિર થઈ જાય. પણ હવે બધાએ ચાલે તજી હરસી, હવે તો વરસાદ ગયો આનંદપૂર્વક, ચાલો હવે આગળ વધીએ. નગરના જે કઈ જે કોઈ રાજાઓ હોય, તપસ્વી હોય, અભ્યાગતો હોય, એ બધાએ ભિખારી અભ્યાગત એ બધા જ હવે તો જોયું કે રસ્તા ચોખ્ખા થઈ ગયા હશે, પાણી ઉતરી ગયા હશે, વાંધો નહીં આવે એમ વિચારીને શરદ ઋતુ આવતા, વર્ષા ઋતુ ચોમાસું પૂરું થતા બધા પોતપોતાને રસ્તે આગળ પડ્યા. જાણે કે શ્રમ પૂર્વક ભગવાનની ભક્તિ પ્રાપ્ત કર્યા પછીથી ચારે આશ્રમીઓ, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્થ, આ ચારેય પ્રકારના આશ્રમમાં રહેવાસીઓ જાણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એટલે ચારેય આશ્રમોને છોડી દે કે ભગવાન તો મળી ગયા, હવે કઈ મર્યાદાઓ પાળવી. આશ્રમીઓ પોતાની અવસ્થાને આગળ લઈ જઈ ભક્તિ પ્રાપ્ત થઈ એટલે એનો ત્યાગ કરી દે, એમ વટે માર્ગો પણ આગળ નીકળ્યા અને ભગવાનનો ભક્ત પણ આ આશ્રમોની મર્યાદાઓ અને બંધનો છોડી અને પ્રભુની તરફ મુક્ત રીતે આનંદપૂર્વક આગળ નીકળ્યા.